અષ્ટાનિકા પર્વ ચાલી રહ્યો છે, એમાં આપણે પંચમેરુની પૂજન કર્યા પછી નંદીશ્વરની પૂજનમાં પહેલા દિવસે પૂર્વ દિશામાં, આજે દક્ષિણ અને પશ્ચિમ દિશાની, એ બધામાં રચના એક સરખી જ છે, માત્ર દિશાનો જ ફરક છે કે કાળા રંગનો પર્વત છે જેનું નામ અંજનગીરી કહેવાય છે, એના ઉપર જે 84,000 ઊંચો છે અને એના ઉપર મંદિર, એની ચાર દિશામાં પૂર્વ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તરમાં વાપિકા, વાપિકા એટલે પાણીની એક ખાઈ હોય, એની અંદર એક સફેદ રંગનો પર્વત હોય છે, એને આપણે દધીગીરી કહીએ છીએ, અને એની આઉટર સાઈડમાં બે ખૂણામાં બે લાલ રંગના પર્વત હોય છે, તેને આપણે રતિકર કરીએ છીએ. આ રીતે એક દિશામાં એક અંજનગીરી, ચાર દધીગીરી અને આઠ રતિકર હોય છે. આ બધાના પૂજન આદિની પાછળનો એક હેતુ શું છે? પહેલું તો એક કે આઠમા નંદીશ્વર દીપમાં આપણી કોઈ સામર્થ, આપણી તો નહીં, કોઈ રૂદ્ધિધારી હોય, વિદ્યાધર રાજા કોઈનું પણ સામર્થ નથી, પણ ત્યાં એક શાશ્વત પ્રતિમાઓ છે, એક જૈન દર્શનની અનાદિપણાની એક સાબિતી રૂપે છે. તો આપણે એને અહીંયા ભાવનાપૂર્વક એ પૂજા કરીએ છીએ. ઇન્દ્રો દેવો પણ ત્યાં જઈને એ પૂજાનો મહોત્સવ ઉજવતા હોઈએ છીએ. તો આપણે પણ અહીંયા એ ઉજવીને કે મારે પણ આવા શાશ્વત ચૈતન્ય આત્માની સાધના કરવી છે. શાશ્વત છે એનો કોઈ કરતા નથી, તો આ વિશ્વની રચના પણ એ રીતે શાશ્વત છે, એમાં મારે કરતા બુદ્ધિ શું કરવી, અને એ જ અધિકાર અત્યારના આખો એ ચાર આપણને ચાલ્યો. હર સમયે જ્ઞાતાપણાની જગ્યાએ કરતા બુદ્ધિના મિથ્યા અભિપ્રાયમાં અટવાયેલા છે, અને જેના કરતાપણાનો અભિપ્રાય હશે એની પણતીનો ઝુકાવ એ તરફ જ હશે. પરદ્રવ્ય કરતાપણાનો જો અભિપ્રાય અંદરમાં રહ્યો છે, પણતી ક્યારે પણ અંતર સન્મુખતામાં નહીં આવે. તો આવી શાશ્વત પ્રતિમા, જાણે કે સાક્ષાત જિનેન્દ્રદેવ સમસરણમાં બિરાજમાન હોય એવી પ્રતિમા, અને એના દર્શન કરતા પણ આપણને આપણો શાશ્વત ચૈતન્ય આત્મા સ્મરણમાં આવે એવી ભાવનાથી પૂજા કરીએ છીએ. બીજું, આજ 13મા દિવસે પૂજ્ય ગુરુદેવસિંહના મંગલ કર કમળથી ચાર જગ્યાએ પ્રતિષ્ઠા થયેલી, એમાં સૌથી પહેલા 2006માં, એટલે કે 70 વર્ષ પહેલા રાજકોટમાં એ જીન મંદિર બન્યું, એમાં સિમંદર આદિ જિનેન્દ્ર દેવની પ્રતિષ્ઠા થયેલી. સોનગઢ પછી સૌથી પહેલું મંદિર બન્યું હોય તો વિચ્યા, અને એ જ વર્ષમાં લાઠી બન્યું 2005માં. પછી એના પછીના વર્ષમાં એટલે આ 2006માં આ રાજકોટમાં એ બન્યું હતું, ત્યારે તો પંચકલાણક પ્રતિષ્ઠા હતી. પછી 2017માં સાવરકુંડલામાં વેદી પ્રતિષ્ઠા, જ્યાં શાંતિનાથ ભગવાન મૂળ નાયક છે, એને થયેલું. આ તો કેટલા બધા વર્ષો પહેલા, 2017 એટલે ઓલમોસ્ટ કેટલા, 59 વર્ષ પહેલા. એટલા બધા મોમુક્ષુ હતા કે જેને કે મંદિર ઉભરાઈ જતા, પણ કાળક્રમે એ બધો પ્રકારો બદલતા ગયા છે. તો એ પણ ત્યાં બન્યું. એના પછી 2030માં, એટલે કે 2500મો વીર નિર્માણ મહોત્સવમાં, જે આ કયો ચાલે છે હવે 2546 વર્ષ પહેલા સોનગઢમાં પરમાગમ મંદિરની પ્રતિષ્ઠાનો આજનો એ દિવસ છે. કલ્પના કદાચ નહીં કરી હોય કે તે વખતે આજ કેટલા વર્ષ પહેલા, 46 વર્ષ પહેલા સોનગઢમાં 25,000 માણસો હોય અને પંચકલાણક પ્રતિષ્ઠા, કદાચ એની જોઈ હશે ને વિડીયો, કદાચ ફોટોગ્રાફ જોયા, આખું જન્મ કલ્યાણકમાં જે ઓલો આખું જે ગ્રાઉન્ડ છે આખો ચિકાર ભરાયેલો હોય, અને એમાં અને એ વખતે જે અત્યારના બાહુબલી મુનિન્દ્ર અને જંબુદીપ જે છે ને એ પ્લોટમાં ત્યારે પ્રતિષ્ઠા મંડપ હતો અને ત્યારે બધા ટેન્ટોમાં બધા રહેતા અને અત્યારના જે વિદ્યાર્થી ગ્રહ છે જેને વિશ્રાંતિ ગ્રહ તરીકે હોય ને ત્યાં ભોજનની આખી વ્યવસ્થા થતી હતી. કદાચ એવો પ્રસંગ હશે કે ત્યાં સોનગઢમાં સાધર્મીના બધાના ઘર કોઈનું પણ બંધ ન હોય એવી દશા હતી. બધા જ પોતાના ઘરે સગા સંબંધી. આ એક મહોત્સવની તો વાત કરીએ એ પહેલા એક વિચાર કરીએ કે આ આખી વિચારણા ભાવના કેવી રીતે થઈ. સમયસાર એટલે કે ગુરુદેવસિંહને સુખે માટે પ્રાણથી પણ પ્યારું વધારે જે હતું કે જેનાથી આખી એમની દશા પલટી ગઈ, દિશા પલટી ગઈ, દશા પલટી ગઈ. તો એ ભાવના જાગી કે જીનવાણીને શાસ્ત્ર રૂપે કાગળમાં છપાવ્યો તો છે પણ એની આવડતા જેને કહે કેટલો વખત એ કાગળમાં હોય તો કેટલો વખત ટકે. લિમિટેડ 50-70 વર્ષ જે કહો પણ એનાથી ગુરુદેવને એક ભાવના જાગી કે આચાર્ય દેવની વાણીને એક અમરત્વ આપવા માટે. તો જેમ બહારમાં જિનેન્દ્ર દેવની પ્રતિમા આરસમાં એક ઉતરાવીને કરીએ છીએ કે હજારો વર્ષો સુધી પ્રતિમાઓ નીકળે છે ને, હજી 700-800 વર્ષ પહેલાની પ્રતિમાઓ તો બધી દેખાય છે. તો એવી એક ભાવના જાગી અને એ કોતરવા માટેની આ જે ભાવના અને એ આખો પ્રસંગ આવું બનાવવાનો એ નક્કી ક્યાં થયું? આજ મુંબઈમાં ગુરુદેવસિંહની 80મી જન્મજયંતિ ઉજવાણી ત્યારે આ નક્કી કરવામાં આવ્યું. 75મી જયારે જન્મજયંતિ ઉજવાણી ત્યારે અભિનંદન ગ્રંથથી કર્યું વાત કરી હતી અને ત્યારે દાદરમાં પંચકલાણ કરતા એ 75મી અને 80મી એનું નામ રત્ન ચિંતામણી મહોત્સવ તરીકે. અને ત્યારે એવી ભાવના જાગી ગુરુદેવની ભાવનાને અનુરૂપ કે આવું એક પહેલા તો શું બનાવવાની ઈચ્છા હતી, ખાલી એનું મોડેલ કદાચ જોયું તો નહીં હોય, એક હોલ જ બનાવવો હતો અને એમાં એની દીવાર ઉપર બધી આ સમયસારની મૂળ ગાથા અને એના ઉપરની ટીકા અમરચંદ્રાચાર્ય દેવની અને નિયમસારની પદ્મબલધારી દેવની એ બનાવવાનું હતું. મોડેલને બધું ઘણી જગ્યાએ જોવાઈને બધું નક્કી થયેલું. એ બનતા બનતા પછી એમાં ત્યારે એ 80મીની જન્મજયંતિ ત્યારે મલાડ અને ઘાટકોપરના મંદિરની પંચકલાણકો થયા હતા. એમાં થોડું લંબાતું ગયું કામ અને આ પ્રસંગ આવ્યો મહાવીર ભગવાનના નિર્વાણ મહોત્સવનો. તો એક વિદ્વાન તરફથી સજેશન આવ્યું કે આ કુંદકુંદ આચાર્ય દેવની વાણી અમરત્વ કરીએ છીએ પણ આ મહાવીર ભગવાનનો નિર્વાણ મહોત્સવ આવે છે તો એમના દ્વારા પણ વાણી મળી. કુંદકુંદ આચાર્ય દેવ સાક્ષાત ભગવાન પાસેથી તો સાંભળીને આવ્યા પણ ગુરુ પરંપરાથી આપણે બોલીએ છીએ વીરનો ધ્વનિ ગુરુ પરંપર જે મળેલો પોતે વિદેહ જઈ દિવ્ય થઈ. તો મહાવીર ભગવાનનું પણ કાંઈ કરે એટલા માટે થોડીક ડિઝાઇનમાં ચેન્જ કરીને મહાવીર ભગવાનની એ પ્રતિમા બિરાજમાન કરવાનું નક્કી થયું. અને એ પ્રસંગ ઉજવવા માટે અને ત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓના બધા ચાલતા નવનિર્માણ જેને કહેવાતું હતું એ ચાલતું હતું અને છતાં 25,000 માણસો એ ત્યાં ક્યાંયથી જેને જે રીતે મળ્યું તો ભલે તોફાનને અમદાવાદમાં અમદાવાદ મેઇન સેન્ટર જેને બહારથી આવવું હોય અને છતાંય આવેલા ટેન્ટો બધા ઉભા કરેલા ને બધું ઘણું હતું. અને ત્યારે એ આ પરમાગમ મંદિરની અને ત્યારે સાઉ શાંતિ પ્રસાદ આદિ જે આખી જૈન દિગંબર જૈનના મુખ્ય કહેવા તે બધા આવેલા કૈલાસચંદજી પંડિત જગમોહનલાલજી એ બધા પણ વિદ્વાનો કહેવાય એ પણ બધા એ આવેલા. અને જન્મ કલ્યાણક માટે એ જે કોર્નર જે છે પાલીતાણા જાનો એની વાડી કહેવાય છે તો ત્યાં એ ગ્રાઉન્ડ હતું. દીક્ષા કલ્યાણક સ્ટેશન રોડ ઉપર જે ઓલું છે ને હોસ્ટેલ છે ત્યાં હતું દીક્ષા કલ્યાણક હતું. અને આખું પ્રતિષ્ઠા મંડપ એ બોર્ડિંગ અને જે પ્લોટ અત્યારના જે છે બાહુબલી મુનિન્દ્રને એની ત્યાં એ પ્રતિષ્ઠા થયેલું. ગુરુદેવસિંહને હતું એક પોતાની ભાવના એક ફળીભૂત એ થઈને તો એમાં આજનો પણ એ દિવસ છે. અને છેલ્લે ગુરુદેવસિંહના મંગલકર કમળથી છેલ્લી જીન મંદિરમાં પ્રતિષ્ઠા થઈ હોય તો તે વડોદરાની થયેલી, અને ત્યાં મૂળ નાયક આદિનાથ ભગવાન એમની પણ પ્રતિષ્ઠાનો એક આજનો દિવસ છે. તો રાજકોટનો સાવરકુંડલા પરમાગમ મંદિર અને વડોદરા એનો પ્રતિષ્ઠાના દિવસ. હવે આપણે આપણા ગુરુદેવસિંહ જે વિષય ચલાવ્યો એના ઉપર આપણે આવી જઈએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે, એમાં શું આખી વિષય જે કરતા કર્મમાં જે લીધો છે એ પણ ઘણો વિષય, એમાં શું લીધો, શું વિષય, શું લેવો છે, કે આત્મા જ્ઞાતા છે કે કરતા છે. સર્વવિશ્વ છે એટલે આત્મા આગળ અધિકારમાં આવી ગયું એ કરતા. હવે એના ઉપરથી લેવું છે કે આત્મા કરતા નથી, પરદ્રવ્યનો કરતા નથી, પણ એથી એમ ન સમજવું કે એને કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી. બે સામ સામે છે, કરતા નથી એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી એમ પણ નથી, અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એટલે કરતા થઈ જાય એમ પણ નથી. બે પરસ્પર સાથ સાથે છે, અને તેથી શું થાય છે, પરદ્રવ્યનો કોઈ પણ દ્રવ્ય નહીં, અહીંયા તો જીવ ઉપર બાકી કોઈ પણ દ્રવ્ય પરદ્રવ્યનો કરતા હોઈ શકે નહીં, અને કરતા નથી એટલે એને કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ ન હોય એવું પણ નથી, અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે છે તેથી શું થયું, તેથી વ્યવહાર ઉપચાર કરાય છે. નિમિત્ત નિશ્ચયથી જે કરે છે એ તો એ પોતપોતામાં છે, એ નિશ્ચય પોતામાં, પણ બીજા સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને આ વ્યવહાર કથન વ્યવહારથી કરાય છે કે વ્યવહારથી કહેવાય છે, ફરક બે મોટો પડે છે. વ્યવહારથી કરાય નહીં, અને જો કરાતું હોત તો પછી એને નિશ્ચય જ ન કહેવાય, વ્યવહાર શું કામ કહેવાય. નિશ્ચય યથાર્થ કથન કરે છે અને વ્યવહાર ઉપચાર. ટોડરમલજી આ રીતે વ્યવહાર પરાશ્રિત વ્યવહાર સ્વાશ્રિત નિશ્ચય યથાર્થ નિરૂપણ એ નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. તો એ શૈલી લઈને અહીંયા આપણને કુંદકુંદા આચાર્ય દે બોજ પોતે પણ આટલા લાપીને, અને ગુરુદેવસિંહ તો એનો જ વિસ્તાર કરીને એક શિલ્પીની લઈ લીધો છે, એટલે એક એકને મુમુક્ષુને યાદ કરીને કે આ બધાના તમારા એક બોજ બહુ જ જરૂરી શું કામ છે. બોલવામાં કહેવામાં તો ક્યાંય સુધી પહોંચી ગયા છે, પણ અભિપ્રાયમાં હજી શું પડ્યું છે. એ મૂળ અભિપ્રાય જ્યાં પરદ્રવ્યના કરતાપણાની નથી, અને કરતાપણાના શબ્દો ન વાપરીને ઘણા અમે નિમિત્ત તો થઈએ કે નહીં, એમ કરીને અંતર્ગર્ભિત તો કરતાપણાનો જ અભિપ્રાય ઘૂંટાય છે. ભાઈ એ તો એને કર્યું, પણ અંતે તો આંગળી ચિંધાનું મારો આઈડિયા હતો બધું, અંતે તો એને કોઈ પણ રીતે આશ્ચર્ય છે પોતાનું કાર્ય કરવાનો એને વિચારે ઉગતો નથી, અને પરદ્રવ્ય જે નથી કરાતું એ કાર્યમાં ચોવીસે કલાક એકાકાર રહેવું છે. આત્મહિતના કાર્યનો શું છે કરવાની વાત તો દૂર રહી, એક વિચારણામાં પણ એક ભાવનામાં પણ આત્મહિત કરવાનું સૂજતું નથી ગુજરાતીમાં કહીએ, અને ચોવીસે કલાક એ કરવાની. તો એ સુંદર આચાર્ય દેવ ફરીથી અને આ ગાથા પછી જે આવશે એમાં તો ત્યાં સુધી ની લઈ જશે કે તું જાણનાર છો ને, તો જાણનાર કોનો છે, તો પેલા એમાં આવશે કે જાણનાર કોનો છે, પૂતગલાદીનો. તો એમાં આચાર્ય દેવ કહે છે કે જેનું જે હોય તે જ હોય. 19મા વાનના પ્રવચનોમાં આ એક વાક્ય ઉપર તો ગુરુદેવ બહુ જ ગુટાયો છે. 19મા વાનના ખાસ આખું જેમ હમણાં બે ત્રણ દિવસ પહેલા જ આવ્યું હતું કે તન્મય થવું એને અહીંયા અધ્યાત્મ શૈલીમાં જાણવું કહેવાય, જેમ કરવામાં શું હોય છે તન્મય પણ. તો એમાં આચાર્ય દેવ કે જેનું જે હોય તે જ હોય, તો જો ખરેખર એ તન્મય હોય જાણવામાં તો એમાં તન્મય થઈ જાય. તો પછી શિષ્ય શું લીધો કે ના ચૈતૈતા ચૈતૈતા જાણનાર જાણનારનો છે. તો આચાર્યે કીધું કે એ વાક્ય બે જાણનાર તે ગોતી કાઢ્યા, જેમ અહીંયા આપણામાં આવ્યું હતું ને, સાંખ્ય મતમાં આવ્યું હતું કે આત્મા કથનચિત કરતા છે, તો એને શું ગોતી કાઢ્યું કે આત્મા આત્માને કરે છે. તો આચાર્યમાં કાઢ્યું કે આત્મા કરે તો આત્માના અસ્તિત્વમાં દ્રવ્ય અને ગુણ તો નિત્ય છે, એમાં તું શું કરીશ, અને અસંખ્ય પ્રદેશ પણ નિશ્ચિત છે, અને જે પર્યાયમાં કરવા પણ છે એ તો તું એને પ્રકૃતિને માને છે. એમાં અહીંયા આચાર દેવ છે કે એનાથી શું તને મળવાનું છે, જાણનાર જાણનારનો છે એવા વિકલ્પમાં પણ તને કોઈ જ શબ્દ એમાં સરસ વાઇફ છે, એમાં શું સાધ્ય છે, તો કે એમાં સ્વસામી સંબંધમાં કાંઈ સાધ્ય નથી. શબ્દ શું વાઇફ છે, હજી તો આવશે, અને એમાં પણ આચાર્યદેવ ત્રણમાં ઉતારશે, ત્રણેય ગુણમાં, જાણવામાં, શ્રદ્ધામાં અને અપોહ કહીને ચારિત્રમાં, એ ત્રણેય રીતે વિસ્તારી, અને સાથે પછી કે આવી સ્થિતિ ખરેખર છે, સાથે વ્યવહારમાં પણ ભેદતી એ વાત પણ સાથે એ લેશે. તે વિષય હજી ઘણો ગુટાવશે આપણને. તો અહીંયા આપણે 210 નંબરનો શ્લોક લઈએ. ફરીથી આ બધું શું વિચારવા જેવું છે, ઘણાને એમ થાય આ બધી કરતા કર્મની વાત તો કેટલી કરતા કર્મ અધિકારમાં આવી ગઈ. ફરીથી જો તત્વ પામવું છે તો તત્વ ઘૂંટવું પડશે. કેમ ફરીથી લીધું એવો જો વિકલ્પ ઉઠો તો સમજી લેવું તને એનો રસ નથી, તને એની રૂચિ નથી, તને એની અધિકતા નથી. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં કેમ કોઈ દી એવું નથી લાગતું, સવારના ઉઠીને સાંજ સુધીનું ડેઇલી રૂટીન આપણે દરરોજના જઈએ, ઓલમોસ્ટ કહેવા છે, તો ત્યાં કેમ કોઈ દી કંટાળો, એમાં કેમ રૂચિનો વિષય તે બનાવ્યો કે વર્ષોના વર્ષો, થોડા દિવસે નહીં મહિનાઓ નહીં, ઓલમોસ્ટ એ જ દુકાનમાં એ જ કસ્ટમરને એ જ લેવડ દેવડ આ તે બધું જે કાંઈ, અને છતાં અરે જ્યાં સુખની ગંધ પણ નથી, જ્યાં આકુરતા સિવાય બીજું કાંઈ જ નથી, એને તે રૂચિનો વિષય બનાવ્યો છે કે આખું જીવન એમાં ચાલ્યું જાય છે, અને જેના એક ક્ષણભરના પણ અનુભવમાં સાધનાનો માર્ગ પ્રગટ થાય એવા તત્વની એનું તને ઘૂંટણ, એનોમાં જ એકાકારપણું લીનતાપણાની ભાવ કેમ નથી જાગતો. તો ક્યારે પણ તત્વનું ઘોટણ મારી દ્રઢતા માટે છે, મારી પણતીની ગાઢપ થાય, જેમ બહુ કે ને રોટલી ખાવી હોય બહુ એકદમ શું કહેવાય કુણી ને ફુલકા ને એવું તો શું કરવું પડે, ખાલી મોણ નાખી કરીને સીધું તો કેવી થશે રોટલી, એવી એને શું કહેવાય ચવડ કહેવાય. જો સરસ ખાવી કુણી તો એને કેળવવું પડશે, એમાં કાંઈ જ નવું નાખવું કે કાઢવું એવું નથી, પણ એને જુદું જુદું દેખાતું કેવું થઈ જાય છે, એકરૂપ એવું થઈ જાય છે કે આમાં આવું નાખ્યું છે ખબર ન, એમ અહીંયા પણતી સ્વરૂપમાં એવી ગાઢપણે એકાકાર રૂપે તારે કર્યું, અને એના માટે તત્વના ઘૂંટણ સિવાય. પૂજ્ય બેનસી તેના માટે ચાર શબ્દ બહુ સુંદર રીતે કહે છે ને, ક્યાં છે ચાર શબ્દ, તત્વનું ઘૂંટણ અને રૂચિનું પોષણ. જીવનમાં આ એક અનાદિકાળથી આવું કર્યું નથી. પહેલું કયું, પહેલો પાઠ કયો છે, તત્વનું ઘૂંટણ, અને તત્વનું ઘૂંટણ પાછળનું પ્રયોજન શું છે, રૂચિનું પોષણ, અને રૂચિનું પોષણ થશે તો તત્વ પ્રાપ્ત થયા વગર રહેશે નહીં. તો ક્યારે પણ આવું ક્યારેક આપણે કેમ વિચાર નથી કરતા, ગુરદેવસિંહે આજ પરમાગમ રૂપ પર 19મી વાર આપણે બધે સાંભળે છે ને, પણ 19મી વારમાં ગુરદેવનો રસ બધો કેવો હશે, હવે એકની એક વાત ઇનાઈ શબ્દો સમયસર ના આવતા બદલાતા નહોતા ને, આપણે તો 19 વાર સાંભળ્યા નથી, આપણી દશા હોત કદાચ 19મી વાર દર વખતમાં 19મી વારને પણ સોનગઢમાં ચાલો વર્ષથી રહ્યા હોય 15મી વાર 16મી વાર આપણો રસ કેવો હતો. જીવનમાં એ મહાપુરુષ એટલા રસથી કહેતા હતા, અને તો આપણને કેમ એવું ઉત્સાહ, પામેલાને જો આવો એક તત્વની વાત કહેવામાં પણ જો અંદરમાં ઉત્સાહ જાગે છે તો જેને તો પ્રાપ્ત કરવું છે. એ વાત સાંભળતા વારંવાર ઉલટાનું એમ થવું જોઈએ, આ તત્વના ઘૂંટણથી મારા શ્રદ્ધામાં મને એક બળ મળે છે, દ્રઢતા થાય છે. તો અહીંયા આપણે 210 નંબરના કળશ ઉપર આપણે આવીએ, 495 પાનો છે. હવે આગળની ગાથાઓની સૂચના રૂપે કાવ્ય કહે છે. અહીંયા જે વાત આવી, અહીંયા ફરીથી જે આખી વાત આપણને આવી એમાં છેલ્લા કળશ 209 શું આવ્યું હતું, જે ગાથામાં આવ્યું હતું ને કે જે કરે છે તે ભોગવે છે, કે બીજો કરે છે અને બીજો ભોગવે, શું છે કે એકાંત નથી. એવો કોઈ એક જ તમે જેને કહે ને હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ કહો, એવો નથી. કેમ નથી એવો? જે કરે છે એ જ સામાન્યપણે જગતમાં તો એ જ વાત આવતી હોય. એના માટે આચાર્ય દેવ શું ન્યાય આપ્યો કે આત્મામાં બે પ્રકારના ધર્મો છે. આત્મા અનેકાંત સ્વરૂપ છે, તો એમાં એક નિત્યપણાનો પણ ધર્મ છે અને બીજો કયો ધર્મ છે, ક્ષણિક પલટવા વાળો છે. અને તેથી એમાં પણ બે અપેક્ષા તારે લેવી પડશે. દ્રવ્યથી જો લઈશ તો જે કરે છે તે જ ભોગવે છે, અને પર્યાયથી લઈશ તો કરનાર એક પર્યાય કરવામાં છે અને બીજી પર્યાય ભોગવ. અને આ રીતે કરીને 209 નંબરના શ્લોકમાં પછી શું આપ્યું કે કોઈ અપેક્ષાએ કરે છે તે જ ભોગવે છે, કોઈ અપેક્ષાએ બીજો કરે છે અને બીજો ભોગવે છે. અને હજી એનાથી લઈએ, આત્માનો મૂળ સ્વભાવ તો રાગને કરવો કે ભોગવો. આચાર્ય દે કે છે એ વિકલ્પોને પણ છોડીને હવે અનુભવ સુધી પહોંચે. એમ અહીંયા પણ આપણને કહે છે કથન પદ્ધતિમાં નિશ્ચય વ્યવહાર શૈલી આવશે, પણ એ સંબંધીના વિકલ્પને પણ છોડીને મૂળ તને સ્વ સ્વામી સંબંધ જે છે ને, છેલ્લે 47 શક્તિ કઈ છે, 47 શક્તિનું નામ માત્ર સંબંધ શક્તિ છે. અને એમાં સંબંધ કયો લીધો કે મારા આનંદ ગુણોને મારી નિર્મળ પર્યાય મારું સ્વ છે અને એનો હું શું છું, સ્વામી છું. અહીંયા તો કે છે એવા ભેદમાં પણ ક્યાં અટક, અલ્ટિમેટ તો ન્યા લઈ જશે. પણ એ પહેલા અહીંયા કહે છે કે જીનવાણીમાં, ખાસ તો કર્ણાનુ યોગમાં અને પ્રથમાનુ યોગમાં પણ આવશે. કે પ્રથમાનુ યોગમાં શું આવે, ચક્રવર્તી હતા, 6 ખંડ ને જીત્યા, એના રાજપાટ કર્યા, તો કોની સાથેની વાત આવી, નો કર્મ સાથે. પરદેશન વાત કે વ્યવહાર દર્શાવ્યો જીન વર્તણા ઉપદેશ. કર્ણાનુ યોગમાં જઈએ તો શેમાં વાત આવશે, કે જ્ઞાનાવણી ના ઉદયથી જ્ઞાન આચ્છાદિત થાય, જ્ઞાનનો ક્ષોપસમ, જ્ઞાનાવણીનો ક્ષોપસમ થાય તો જ્ઞાન ખીલે છે, એ પ્રકારે આવશે. તે દ્રવ્ય કર્મ સાથેની, અને છતાં પણ એ વ્યવહારના કથનો છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાડવા માટે છે. અને એ જ્યાં જે ભૂમિકામાં લાગુ પડે એ માટેની હોય. સિદ્ધ ભગવાનને કયું છે, એમનું ગોત્ર કયું છે, વ્યવહારથી, નિશ્ચયથી તો નો એ બરોબર વાત છે, વ્યવહારથી સિદ્ધ ભગવાનનું ગોત્ર કયું, કેમ નહીં વ્યવહાર તો લાગુ પડે કે નહીં, કે વ્યવહાર લાગુ પડી શકાય એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી, ત્યાં શરીર પણ નથી, તેવી રીતે ગોત્ર કર્મ પણ નથી કે જેથી કંઈક વ્યવહાર કથનનું એને કારણ મને. તો એ રીતે અહીંયા આપણને શૈલી કરવા માટે આ કળશ લે છે. જો લઈએ 210 નંબર, કેવળ વ્યવહારિક દ્રષ્ટિથી જ, શબ્દ શું આપ્યો છે, કેવળ માત્ર કથન માત્ર છે. 12માં કેટલી શબ્દો આવા વાપરતા હોય છે આપણે, મૃગજળમાં પાણી છે, આકાશના ફૂલ છે, બધા કેવા છે, બધા કથન માત્ર. અથવા કહીએ પાડોશમાં આપણા પિતાજીના મિત્ર કોઈ હોય તેને શું કહીએ, કાકા કહીએ. માતાના ગામના કોઈ હોય તો એને શું કહીએ, એ બધા કેવા આપણે કહીએ છીએ, કેવા માત્રના છે, ખરેખર કાંઈ એ સંબંધ નથી. એમ અહીંયા કેવળ વ્યવહારિક દ્રષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન ગણવામાં આવે છે. ઓલું જે કર્તા અને કર્મ ભિન્ન ગણવામાં, એટલે કે ઓલા ભેદો જે કર્યા એ ભિન્ન ગણવામાં આવે છે. નિશ્ચયથી કરતા કર્મ ભિન્ન એટલે કે ખરેખર કરતા કર્મ તો શેમાં હોય છે? એક જ પદાર્થમાં. જે ભિન્ન ગણવામાં આવ્યું માત્ર કથન શેનું છે? એક. અને એ પણ શા માટે છે? ત્યાં એવો નિમિત્તનો યોગ હોય છે બતાવવા માટે. બાકી કોઈ જેને કર્મ જ નથી અને એને એને નિમિત્તે શું છે, અરિયન ભગવાનને જ્ઞાનાવર્ણીના ઉદયથી કેટલું જ્ઞાન હોય છે કે ભાઈ એને નિમિત્ત રૂપે નથી કાંઈ, તો એવો વ્યવહાર પણ લાગુ પડતો નથી. વ્યવહાર એ માત્ર કહેવા માટે એ કરતા કર્મનું ભિન્ન કહેવાય. નિશ્ચયથી જો વસ્તુને વિચારવામાં આવે તો ફરીથી આ બેની કથન શૈલીનો ખ્યાલ આવી જવો જોઈએ. નિશ્ચયનો કથન શૈલી શું છે? વસ્તુથી વાત કરે. અને વ્યવહારની શેની છે? સંયોગથી, નિમિત્તિ સંયોગથી વાત કરે. પછી બધો જ વિસ્તાર લઈ લેવાનો. વ્યવહાર સંયોગને દેખાડે, વિભાવને દેખાડે અને ભેદને દેખાડે. અને નિશ્ચય મૂળ વસ્તુ સ્વરૂપને દેખાડે, મૂળ હયાતી રૂપ જે વસ્તુ સ્વરૂપ. અને તેથી નિશ્ચયમાં શું લીધું છે? નિશ્ચયથી જો વસ્તુને વિચારવામાં આવે તો કર્તા કર્મ સદાય કેવા છે? એક ગણવામાં આવે એટલે એક જ પદાર્થમાં હોય છે. નિમિત્ત સંબંધ જોઈને વ્યવહારથી ઉપચારથી કર્તા અને કર્મમાં જુદાપણું કહેવામાં આવે. આવું કેમ હશે? કર્તા કર્મ એક જ પદાર્થમાં કેમ હોય? એના ખુલાસા કર્તા કર્માધિકારમાં ઘણી વાર આવ્યા છે. પહેલું તો એક છે, વ્યાપ વ્યાપક સંબંધ હોય ત્યાં જ કર્તા કર્મ સંબંધ હોય. અને વ્યાપ વ્યાપક સંબંધ ક્યાં બને? તત્સ્વરૂપમાં. 75 ગાથા પછીનો કળશ છે કે તત્સ્વરૂપ એટલે કે જ્યાં એક સ્વરૂપ હોય. એક સ્વરૂપ એટલે ચેતન કરતા તો ચેતન્યનું કાર્ય, જડ કરતા તો જડ એનું, તો તત્સ્વરૂપ પણ તો તત્સ્વરૂપ છે. 75 ગાથા પછીનો કળશ જેવો હોય તો જોઈએ. ૧૪૨ પાના ઉપર એ કળશ છે, 49 નંબરનો કળશ છે, 143 પેજ નંબર. એમાં પહેલું છે, વ્યાપ વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય છે. તત્સ્વરૂપ બેનું સ્વરૂપ એક જ જાતનું હોવું જોઈએ, એક જડ હોય અને એક ચેતન હોય એવી ક્યારેય સંભવ? તો તત્સ્વરૂપમાં શું છે? વ્યાપ વ્યાપકપણું, વ્યાપ અને વ્યાપક, વ્યાપ્ય ફેલાવા યોગ્ય અને વ્યાપક ફેલાનાર. ફેલાનાર કોણ છે? દ્રવ્ય. અને વ્યાપ્ય કોણ છે? પર્યાય. તો પેલું શું સિદ્ધાંત આપ્યો? તત્સ્વરૂપ, તે સ્વરૂપ અને એના વચ્ચે શું હોય? વ્યાપ વ્યાપકપણું હોય. અને વ્યાપ વ્યાપકપણું હોય ત્યાં જ કર્તા કર્મ હોય. વ્યાપ વ્યાપક ભાવના સંભવ વિના કર્તા કર્મની સ્થિતિ કેવી? એટલે જો વ્યાપ વ્યાપક સંબંધ નથી તો કર્તા કર્મપણું થશે નહીં, અને તત્સ્વરૂપપણું નહીં હોય તો વ્યાપ વ્યાપક નહીં હોય. અહીં આપણે અસ્થિતિ વાત કરીએ, અહીં આચાર્ય નાસ્તિક કે જો વ્યાપ તત્સ્વરૂપ હશે તો જ વ્યાપ વ્યાપક, અને તત્સ્વરૂપ નથી તો વ્યાપ વ્યાપક નથી, અને વ્યાપ વ્યાપક નથી તો કર્તા કર્મ પણ સંબંધ નહીં બને. અને એમાં તો આગળ પછી એ પણ આવશે, કરતા કર્મ પણ નથી તો ભોગતા ભોગ પણ ના. એ વાત તો અહીંયા આપણને બહુ સિમ્પલ. એ સિવાય પણ કરતા કર્મ અધિકારમાં 51 નંબરના શ્લોકમાં આપણને વાત કરી કે કરતા કોણ હોય શકે? પરિણમે તે કરતા. પરિણમે જે કાર્ય રૂપે પરણમે એ જ એનો કરતા બની શકે છે. આગળ આ જ અધિકારમાં 372 ગાથામાં તો આચાર્ય કહેશે કે અમે કુંભારથી ઘડો થાય એમ અમને પ્રતિભાસતું નથી, જણાતું નથી. તો એ પરણમે, પરણમે એટલે કાર્ય રૂપે. તો ઘડો ઘડારૂપી કાર્ય થયું તો ઘડારૂપી કાર્ય રૂપે પરણમું છે કોણ? માટી કે કુંભાર? કુંભાર તો છે તો ખરો, ત્યારે તો થયું છે.
જો એક બહુ સિદ્ધાંત જો એટલો ખ્યાલમાં હશે તો આપણને બહુ જ ક્લિયર કટ કે કોણ કરતા કહેવાય, કોણ ઉપાદાન કહેવાય, કોણ નિમિત્ત કહેવાય, કે ઘડા રૂપે 100% માટી જ પણમી છે, અંશ માત્ર પણ. એમાં સરસ બધા નિયમ, જો કુંભારી રૂપે પરણમો હોત તો કુંભાર ગુસ્સા વાળો હોય તો ઘડો ગુસ્સા વાળો થવો જોઈએ. એક બહુ સુંદર ન્યાયથી આ વાત કે ભાઈ એક ઘડો છે પૂર્ણપણે એ માટીનું પરિણમન છે, માટી એ રૂપે થઈ. કોઈને હજી એમ પ્રશ્ન થાય તો એ જ સમયે શું કામ માટી ઘડા રૂપે થઈ, કુંભાર આવ્યો ત્યારે પેલા આગળ પાછળ થવું જોઈએ ને? જો કુંભાર કરતા નથી તો કુંભાર આવ્યા પહેલા કે પછી ગમે ત્યારે ઘડા રૂપે થવું જોઈએ કે નહીં? કુંભાર આવે ત્યારે જ કેમ થાય છે? એ તો પછી એનો સ્વભાવ ને એની યોગ્યતા ને બધું ઘણું. પણ હું તો કહું શા માટે વહેલી. પહેલું એક, એ માટી કોઈ આપણી પરાધીન વસ્તુ છે? એને ક્યાં રૂપે ઘડા રૂપે પણવું એનું સ્વતંત્ર સ્વાદ, આપણે ઈચ્છીએ ત્યારે એને પણવું જોવે એવી એ પરાધીન નથી. જગતનું એક સ્વતંત્ર એ પૂતગલ દ્રવ્ય છે, એને જયારે પણવો હોય ત્યારે પેલા ન પણવી એ પ્રશ્ન જ શું કહેવાય, અસ્થાને છે. એના જેવું છે, આપણે વહેલા જન્મ હોત તો પ્રશ્ન જ અસ્થાને છે. જીવનમાં એ સહજતાના જયારે કાર્યો થતા હોય ત્યારે સહજતાને સહજપણે સ્વીકારી લે. સાકર કડવી હોત તો અને કારેલા ગેળા હોત તો આ પ્રશ્નો બધા કેવા છે? એકચ્યુઅલી સ્પીકિંગ એ પ્રશ્નો છે કે કુતર્કો છે એ બધા? તો એ રીતે માટીનો સ્વયં પરિણમનનો એક સ્વભાવ છે, એની પરિણમનની એક ધારા છે. અને જગત એમ જોવે છે કુંભાર આવ્યો ત્યારે ઘડો થયો, એની કરતા એક દ્રષ્ટિ જો બદલાવશો કે માટી ઘડા રૂપે પણમી ત્યારે કુંભાર હાજર હતો, બહુ સહજથી સિદ્ધ થશે. આવું વિચારણા શું કામ ચાલે છે? નિમિત્તાધીન વૃત્તિ હોવાથી, સંયોગાધીન વિચારવાની આપણી વૃત્તિ હોવાથી આવો આવે છે. સહજપણે એમ કે ન કે માટી પોતે જયારે ઘડા રૂપે પણમી ત્યારે કુંભાર ત્યાં હાજર હતો, ઉપાદાન નિમિત્ત બે ની સ્થિતિ સિદ્ધ થઈ જશે. અકર્તા પણે સહજપણે બે સિદ્ધ થઈ જશે. તે બહુ સુંદર રીતે એમાં લીધું. અને એના જે પરિણામ જે છે એ એનું કર્મ છે, એ એનું કાર્ય છે. માટીનું કાર્ય ઘડો, હજી આમાં બધા હજી વિસ્તાર આવશે. કોઈ કે કુંભાર કરતા નથી તો કુંભારે કર્યું શું? તો કે કુંભાર તે વખતે ઘડો કરવો છે એવી ઈચ્છા રૂપે પરણો, તો ઈચ્છા નો કરતા છે. ઘડા રૂપે કોણ વાત કોની ચાલે છે? ઘડાના કરતાની વિ પ્રશ્ન ચાલે છે. તો એ જે ઘડો બન્યો તે વખતે પણ કુંભાર કરતા હતો, પણ કોનો હતો? જે રૂપે નથી પરણમો એવા ઘડાનો, કે જે રૂપે પરણમો છે એવા ઈચ્છાનો? ઈચ્છાનો કરતા. તે સુંદર રીતે આ બધી વાત તો આગળ આવશે જ. તો આ રીતે અહીંયા આપણને એક કરતા કર્મનું સંબંધનું આપણને જો ખ્યાલ આવશે તો જેના કરતા થતા નથી એના કરતાપણાનો અભિમાન છે, કરતા બુદ્ધિ છે. અને બીજું, જેને અજ્ઞાન ભાવે કરે છે પણ આકૃતા ભોગવે છે એનું પણ કરતાપણું છોડવા જેવું છે. અજ્ઞાન ભાવે કરીએ જે આગળ આવ્યું તું ને, કરતા પણ હું સંમત કરું, જ્યાં સુધી ભેદના નથી ત્યાં સુધી કરતા, પણ એનું ફળ શું મળે છે? આકુરતા. તો તેનું પણ વિભાવ ભાવનું કરતા પણ છોડવા યોગ્ય છે. અહીંયા એ વાત આગળ લઈને આવશે. તો અહીંયા આપણે 349 થી 395 ગાથા છે, એમાં કેટલા બોલ છે એ આપણે લઈએ. કેટલા બોલ લીધા? પેલું એક લઈએ, એનો ગાથાર્થ લઈએ. ગુરુદેવસિંહે તો ટીકામાં આખો કેટલો પાઠ લીધો આજ ગુરુદેવસિંહ પ્રવચનમાં? કેટલો પાઠ? એટલે એક કલાક જ ગોઠાયું. કયો પાઠ? દ્રષ્ટાંતનો પાઠ. હજી સિદ્ધાંતનો તો બાકી છે. એમાં ચાર બોલ આવતા હતા. ચાલો એમાંથી ચાર બોલ પહેલો કયો આવતો હતો? પેલો બોલ કે આવતો હતો? જો વાંચવું હોય તો આપણને 498 પાનેથી વાંચીએ તો ખ્યાલ આવશે. ગાથા તો પછી લઈએ, ટીકાનું વાંચીએ. પહેલું શું છે? શિલ્પી અર્થા સોની આદિ કારીગર કુંદર આદિ જે પરિણામ કર્મ તેને કરે છે. પેલો બોલ શેનો છે? કરતા નો બોલાયો, કે જે શિલ્પી છે એ કરે છે. કોને કરે છે? કુંડળ આદિ પડે. હવે બીજો બોલ કયો છે? હથોડા આદિ છે એ વડે કરે છે. સાધન આવ્યું. પેલું શું સિદ્ધ કર્યું? ફરીથી આ કોની વાત ચાલે છે? આ એક વ્યવહાર કથન પદ્ધતિ કઈ છે એની પાછી. એમ નહીં કે જો અમે માનીએ છીએ એવું કુંદકુંદ આચાર દે. ભાઈ અહીંયા શેની વાત કરે છે? કે વ્યવહારથી આવી કથન પદ્ધતિ આવે છે આચાર્ય ના. પણ એ કેવું છે? એક નિમિત્ત નું જ્ઞાન કરાવવા છે. કેવળ વ્યવહાર આવ્યું ને આપણને શબ્દ, કેવળ વ્યવહારથી કથન પદ્ધતિ છે. વ્યવહારથી કરાય અને નિશ્ચયથી ના કરાય એમ નથી, કથન પદ્ધતિ છે. તો પેલા એમાં બોલી લીધું કે કરે છે એક વાર. હવે એ કરે છે શેના વડે કરે છે? કે સાધન વડે. તો સાધનમાં ક્યાં લીધા? હથોડા આદિ સાધન. પછી ત્રીજો બોલ કયો લીધો? એ જે સાધન છે એને ગ્રહણ કરે છે. આવી ગયો ત્રીજો બોલ? પેલો કરે છે, બીજો સાધન વડે કરે છે, ત્રીજો સાધન વડે કરવા માટે સાધનને ગ્રહણ કરે છે, પકડે છે, અને ચોથો કયો છે? જે કાર્ય કર્યું એના ફળને ભોગવે. આ ચાર બોલ છે. આ રીતે બધા એના સંબંધિત બધા જ લઈ લેવા. પણ આ બધું કરે છે એ શું છે? દરેકમાં એક કોમન શબ્દ આવતો હતો, દ્રષ્ટાંતમાં પણ સિદ્ધાંતમાં આવશે. પરદ્રવ્ય પરિણામાત્મક છે, પરદ્રવ્ય સ્વરૂપ છે. આમાં દ્રષ્ટાંતમાં પણ, કારણ કે સોની જુદો છે અને કુંડળ આદિ પણ જુદા છે, કુંડળ જુદા છે, હથોડો જુદો છે. તો આ દ્રષ્ટાંતમાં પણ કયો શબ્દ વાપર્યો છે? અમૃતચંદ આચાર્ય, પરદ્રવ્ય. બીજામાં પણ આવ્યું છે પરદ્રવ્ય પરિણામ આત્મક. પછી ત્રીજામાં પરદ્રવ્ય પરિણામ આત્મક. આત્મક એટલે સ્વરૂપ. તો આ રીતે બે દ્રવ્ય વચ્ચેનું કરવાપણાનું, એને સાધન બનાવવું, સાધનને ગ્રહણ કરવું અને પરદ્રવ્ય હોય એને ભોગવવું, આ બધું શું છે? માત્ર, કેવળ, ફક્ત શું છે? વ્યવહારનું કથન છે. એનાથી આગળ અમે અજ્ઞાની કરી છે. પરદ્રવ્યને કોણ કરે છે? જ્ઞાની કરે કે અજ્ઞાની કરે? જ્ઞાની તો ના કરે, પણ આપણે તો કરીને દેખાડીએ છીએ ને. ગુરુદેવ સામે એક જણા આવીને કીધું તું, તમે કહો છો હાથ ઊંચો ન કરે, જો હાથ ઊંચો કરીને દેખાડ્યું તું ને. પરદ્રવ્યને એક સરસ એનો સિદ્ધાંત જો વિચારીએ, જેનો જેમાં અભાવ એમાં કોઈ દી કરાઈ ન શકે. જેનો જેમાં અભાવ તેને ક્યારેય કરી શકે નહીં. તો પરદ્રવ્ય સાથે કયો સંબંધ છે? અભાવ છે, ભાવ નથી. અને અભાવ પણ કેવો છે? અત્યંત. દ્રવ્યથી ભિન્નતા, ક્ષેત્રથી ભિન્નતા, કાળથી ભિન્નતા અને ભાવથી પણ ભિન્નતા. તો જેના અભાવ એને કેમ કરે? અને જો કરે તો અભાવ છે ન રહે, કારણ કે તેમાં તો વ્યાપી ગયો. કારણ કે એને જો કરવા ગયો તો એમાં. અને આ શૈલી આખી સમયસારમાં બહુ શરૂઆતથી આવે છે. સૌથી પહેલી ક્યાં? નિશ્ચય વ્યવહારની એવી વ્યાખ્યાની વાત ક્યાં આવી છે? જોઈ છે ક્યાંય? અહીંયા તો ઠેઠ છેલ્લે આવે છે. એમાં શરૂઆત ક્યાંથી કરીશ? જીવ અજીવ અધિકારમાં ક્યાં હશે? નિશ્ચય વ્યવહાર કથન શૈલીની વાત છે, પર્યાય ને બધું છે એ વાત નથી. રાગ જે ભૂમિકામાં હોય સાધક દશા, એને વ્યવહાર કેવું નહીં, કથન પદ્ધતિમાં. સૌથી પહેલું જે આવે છે સત્યાવીસ ગાથા કાઢો, એમાં સૌથી પહેલી વચન આવશે વ્યવહાર. સાતમીમાં આવે છે કથન પદ્ધતિ નથી, એમાં જીવના જે ગુણો ને બધા છે એને. બાકી અહીંયા તો બે દ્રવ્ય વચ્ચેની આખી, ઓલું તો પોતાના ને પોતાના ભેદની વાત હતી. એવી જે છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમત આવ્યું, સાતમીમાં ગુણ ભેદ આવ્યો, એ પોતા. અહીંયા તો બે દ્રવ્ય વચ્ચેની આપણે વાત લઈને ચાલે. ઓલી પણ એક રીતે જોઈએ તો આત્મામાં ગુણો છે એ તો નિશ્ચય છે, પણ એ ભેદ પડે છે અને છદ્મસ્તને વિકલ્પ થાય છે એટલે એમના વ્યવહાર છે. અહીંયા તો બે દ્રવ્ય વચ્ચેની માત્ર ફક્ત એ શું છે, કથન જ છે. ઓલું તો કોઈ અપેક્ષા નિશ્ચય પણ છે એ રીતે. તો અહીંયા જો છે, જીવ દેહ બંને એક છે, વ્યવહાર નયનું વચન આવી ગયું કથનમાં. કે આત્મા આ વાત ક્યાંથી આવી, ક્યાંથી આવી કે આચાર દેવે જ્યાં જીવને કયો પૂતગલથી ભિન્ન બતાવ્યો 23-24 પછી ગાથામાં, તો શિષ્ય 26 ગાથાથી આખો પ્રશ્ન કે આપે શરીરથી ભિન્ન આત્માની વાત કરો છો, અંધકાર ને પ્રકાશની જેમ ફરક છે એવી વાત કરો છો, પણ અમે જ્યાં શાસ્ત્રમાં વાંચ્યું તો વર્ણન કર્યું તું શરીરનો કે 24 ભગવાનમાંથી 16 સુવર્ણના છે, 2 સફેદના છે, 2 ગુલાબી કલર, બધા એ વાત આવી. તો વર્ણન તીર્થંકરનું અને વાત કરી વર્ણન શરીરની અને કીધું અમે તીર્થંકરનું કરીએ. તેના ઉત્તરમાં આચાર્ય દેવ કહે છે શું છે, જીવ અને દેહ બંને એક છે, વ્યવહાર નહીનું વચન. આ સિદ્ધ ભગવાનમાં શરીર ને આત્મા એક છે એ કથન કેવું છે, વ્યવહારનું. કેમ સિદ્ધ ભગવાન કેમ ન લાગુ પડે કે ભાઈ એને છે જ નહીં તો નહીં, આ તો એક ક્ષેત્ર આવગા સંબંધ છે અને કીધું તો પણ એ છે, અને ખરેખર તો નિશ્ચયથી જોઈએ તો કેવું છે, એ બે એક નથી. અને એ રીતે એમાં દ્રષ્ટાંત, એમાં દ્રષ્ટાંત કયો છે, સુવર્ણ અને ચાંદી. સુવર્ણ અને ચાંદી આ નહીં ખબર હોય, ચાંદી વાળું સોનું હોય ને એને ગુજરાતીમાં શું કહેવાય, દેશમાં શું કહેવાય, છાસિયું સોનું એનું હોય ને કલર, સિલ્વર કલર હોય ને, તો જેમ ઓલી છાસ જેવું હોય ને એ રીતે એમ પ્યોર એ, તેને છાસિયું સોનું એ કહેવાય. બાકી સોનું તો સોનું જ છે પણ સાથે સંબંધ હોવાથી એને કેવું કહેવાય, છાસિયું કે. એ રીતે જુદા જુદા અહીંયા દ્રષ્ટાંતો આપીને આપણને ઘણી વાત કહે છે આચાર્ય દેવ. આગળ બધા જ જોશું તો એના પછી પણ એક છેલ્લો, એક છેલ્લું જોઈએ, ટાઈમ થઈ ગયો, ચલો એમાં લઈએ. વ્યવહારનું કથન છે એ વાત આપણને 45 ગાથા જોઈએ, 46 ગાથા, 46 ગાથા. પહેલી આ વાત આવી 27 પછી, વ્યવહાર એ દર્શાવ્યો જિનવર તણા. જો આખી કથન શૈલી બધી એમાં છે ને એમાં દ્રષ્ટાંત પણ શું આવશે, દરેકમાં દ્રષ્ટાંત આપતા હોય છે એમાં. એની પાછળ છે 47 ગાથામાં કે આ વ્યવહાર નહીં ક્યાં દ્રષ્ટાંતથી પ્રવર્તો છે શબ્દ. ઓલામાં પણ એમ આપ્યું છે, જો તમે એમ કહેતા હો કે ભાઈ સંબંધ નથી સાવ વ્યવહારથી પણ એવું નથી, તો જેમ રાખને મસળી નાખે તો જ કા પાપ ન લાગે એવી રીતે, તો જે જીવ સહિત છે શરીર સહિત એમાં પાપ છે તે એ રીતે. અને આમાં દ્રષ્ટાંતમાં બીજું સરસ આપ્યું છે, રાજા સૈન્ય સાથે નીકળ્યો છે, કોઈ પૂછે કોણ આવે છે, તો એટલો મોટો 5 યોજન ફેલાવાળો રાજા છે કે રાજા એમાં કેવો છે, એવી રીતે સુંદર દ્રષ્ટાંતોથી પણ આગળ આખી જે વાત ચાલી આવે ઠેઠ અહીંયા પણ. આમ કહીને આખું એક આચાર્ય દેવ આપણા એ ધ્યાન કે શાસ્ત્રમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને કથન આવશે, પણ એમાં ધ્યાન રાખજે કે આ વ્યવહાર નહીંનું કથન નિમિત્તને બતાવવા માટે છે, નિશ્ચયનું શું છે એ યથાર્થ સમજ.
સહજાનંદી સુદ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી સુદ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજા નંદી સુદ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી સુદ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. ગોલાભર ભૂમિને પાવન કરનાર ઋષભાદી મહાવીર પર્યંત 24 જીનેન્દ્ર ભગવાનનો, સાક્ષાત સમોસણમાં બિરાજમાન સિમંદર આદિ અજિત વીર પરંત 20 વીર માં જીનેન્દ્ર ભગવાનનો, અખંડ સાધનાના પ્રતિ કડક નાનમલના ધારક બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો દિવ્યધની સારભૂત સમયસાર આદિ સમસ્ત જીનવાણી માતનો કળિકાળ સર્વજ્ઞ હાલતા ચલતા શ્રી સમાન શ્રી કુંકુનાચાર્ય દેવનો અમ ભક્તોના તારણહાર કરુણા નિધાન પરમ પૂજ્ય કહાન ગુરુદેવનો ધન્ય અવતાર પ્રસમ રસ્મ મગ્ન પ્રસમ મૂર્તિ ભગવતી માતનો અપૂર્વ સંદાતા એવા પરમ પૂજ્ય કૃપાળુ દેવનો પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માં કો વંદના સત બાર હૈ બોલો જિન વાણી માતનો જય હો